તારીખ 6/3/1983 શ્રી સમયસર ગાથા 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 341
એવી સ્વાનુભૂતિનું આવરણ છે આ ગાથાની ટીકામાં. અહીંયા જ્ઞાન સ્વસન્મુખ થયું અને એ જ્ઞાન સ્વસન્મુખ થઈને નિસ્વરૂપને અવલંબે છે તે જ વખતે જ્ઞાનપૂર્વકની અનુભવપૂર્વકની પ્રતીત થાય છે, નિર્વિકલ પ્રતીત થાય છે. તે જ વખતે ઉપયોગ સ્વરૂપસ્થ હોવાથી, ઉપયોગ સ્વરૂપમાં સ્થિર હોવાથી ચારિત્ર થાય છે, સમ્યક ચારિત્ર થાય છે, એને સ્વરૂપાચરણ ચારિત્ર છે. શાસ્ત્રમાં સ્વરૂપ સ્થિરતા રૂપ આચરણ છે એને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે. એ રીતે ધર્મનું સ્વરૂપ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, તે પ્રથમ એક જ કાળમાં એક જ સમયમાં ધર્મી જીવને અહીંથી શરૂ થાય છે. અહીંયા જ્ઞાન પ્રધાનતાથી વર્ણન છે, એટલે પ્રતીતનો બોલ, ચારિત્રનો બોલ અહીંયા વિવરણમાં નથી. કેમ કે મુખ્યપણે જે જ્ઞાન ભાવ એ આમાં કામ કરે છે, બીજા ગુણો એને અનુસરે છે નિમિત્તપણે. બહુ લાંબુ થશે, નિર્ણયનો વિષય છે અને નિશ્ચયનો વિષય, એના બળે સ્વસન્મુખ થયો છે. જે સ્વસન્મુખતા આવી છે એમાં વારંવાર ઉપયોગ ઉદયમાં જવા છતાં સમ્યક સન્મુખ જીવને જે સ્વરૂપ પ્રતિભાસુ છે એના ઉપર એકદમ આવવાનું થાય છે. એવો એક પ્રકાર થાય, જેમ કોઈ છટકી છટકીને ઉપયોગ આવી જાય એવી રીતે વારંવાર પોતાના સ્મરણમાં અથવા પોતા સંબંધીની સ્મૃતિમાં ઉપયોગ આવે છે.
બરોબર,
સાવધાની આવે છે, વારંવાર સાવધાની આવે છે.
બરોબર,
ત્યારે મતિ જ્ઞાન અને સુખ જ્ઞાનને આત્મસન્મુખ કરતો અત્યંત વિકલ્પ રહિત થઈને એટલે કે નિર્વિકલ્પ થઈને, એકદમ નિર્વિકલ્પ થઈને, અહીંયા જ્ઞાન પણ નિર્વિકલ્પ થાય છે. જે શુદ્ધાત્મ તત્વ સ્વરૂપથી નિર્વિકલ્પ છે એને અવલંબનારું જ્ઞાન, સ્મૃતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન પણ ત્યાં નિર્વિકલ્પ ભાવને આવે છે, તદાકાર થાય છે. જેવું સ્વરૂપ છે તે આકારે થાય છે, તદાકાર થાય છે, પોતાના વેદનમાં તન્મય થાય છે. પકડ તો ત્યાં છે, અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ નિજરસથી જ પ્રગટ થતા, તે કાળે જ આત્મરસથી, ચૈતન્ય રસથી જ પ્રગટ થતા, કેમ કે જ્યાં ચૈતન્યનું જ્ઞાનનું વેદવું થાય છે, નિર્વિકલ્પણે વેદવું થાય છે, ત્યાં અત્યંત આત્મરસ ઉપજે છે. કેમ કે ત્યાં શ્રદ્ધાનો, જ્ઞાનનો, આચરણનો વિષય કોઈ વિકલ્પ નથી, કોઈ પરદ્રવ્ય નથી, કોઈ પર્યાય નથી. ચૈતન્ય એકલું, સ્વભાવ એકલો શ્રદ્ધાનો, જ્ઞાનનો અને આચરણનો વિષય થતો હોવાથી અભેદ આત્મ સ્વરૂપનો ચૈતન્ય સ્વભાવનો નિજ રસ ચૈતન્ય રસ પ્રગટે છે. આ રસ છે તે અમૃત રસ છે. અહીંયા જે આસ્વાદ છે એ પરમાત્મ પદનો આસ્વાદ છે, સિદ્ધ પદનો અનુભવ છે, જેને અન્ય મતમાં ભગવાનનો સાક્ષાત્કાર કહે છે. એ બધી અપભ્રંશ થયેલી વાતો છે. બીજા કોઈનો સાક્ષાત્કાર થતો નથી, કોઈ અન્ય વ્યક્તિનો સાક્ષાત્કાર થતો નથી, પોતાના જ પ્રત્યક્ષ સ્વરૂપનો, સહજ પ્રત્યક્ષ સ્વરૂપનો, અતિન્દ્રિય જ્ઞાનમાં, પ્રત્યક્ષ જ્ઞાનમાં વેદનથી આસ્વાદન પૂર્વક અનુભવ થવો, ત્યાં ચૈતન્યનો અમૃત રસ ઉપજે છે. આમે કહે છે કે અમૃત પીએ તે મરે નહીં. હવે આ અમર થઈ ગયા, અબ હમ અમર ભયે ન મરેંગે, અનુભવ થયો ને, એ અમર થઈ ગયા. પછી એને મરવાપણું છે, પોતાના શાશ્વત સ્વરૂપને અભેદ ભાવે અવલંબીને રહેલી પરિણતિ, એને મૃત્યુની ચિંતા શેની હોય? જ્યાં શાશ્વત સ્વરૂપને અવલંબીને પોતે રહે છે, પછી એનો નાશ થવાની કલ્પના ઉત્પન્ન થતી નથી. વાસ્તવિક તો કંઈ બનતું જ નથી, એ તો મૃત્યુની કલ્પનામાં જીવોને મૃત્યુ સમાન ભયનું વેદવું થાય છે. મારું મૃત્યુ થશે ને નાશ થશે એવા ભયનો એ વેદન કરે છે, તો પણ વસ્તુતાએ તેનું મૃત્યુ તો થતું નથી, એ ભવાંતર થાય છે. વસ્તુ જે શાશ્વત છે એનો કદી નાશ થાય એવું તો બનતું નથી. હા, નિર્ભય થઈ ગયો, ભય નથી. પછી કોઈ ભય નથી. જેને મૃત્યુ ભય નથી, એને અકસ્માત ભય નથી, એને અરક્ષા ભય નથી, એને ચોરી ભય નથી, ચોરીનો ભય નથી, એને આલોક ભય નથી, એને પરલોક ભય નથી, સાતે ભયથી મુક્ત છે. આ ગ્રંથનો હવે પછી અહીંયા આવે છે નિર્જરા અધિકારમાં એ વિષય લીધો છે આચાર્ય મહારાજે. એ સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે. વજ્રપાત થાય ને ત્રણ લોકમાં ઉથલ પાથલ થાય તો પણ સમ્યક દ્રષ્ટિ નિર્ભય છે, એવા બનાવો બને છે. સમ્યક દ્રષ્ટિ છે એ કુદેવને નિષેધે છે, કુદેવની માન્યતાને પણ નિષેધે છે કે વંદન પૂજન નમસ્કારને યોગ્ય નથી. તો કોઈ કુદેવ એવા હોય છે, અથવા કોઈ એવા મનુષ્યમાંથી પણ એવા કુદેવ થયેલા હોય છે કે જેને આ પ્રકાર રૂચતો નથી સમ્યક દ્રષ્ટિઓનો, એ કોઈ વખત ઉપસર્ગ કરે છે. એવો ઉપસર્ગ કરે તો ઉપાડીને આકાશમાં લઈ જાય, બોલ કે આ દેવ હું તા દેવને માનું છું, નહીં પડતો મૂકું જ પણ તારી વાત ખોટી છે, મારા આત્માને તું કાંઈ કરી શકતો નથી, આ બધી તારી કલ્પના છે. બીક ન લાગે એટલે બધા ઊંચેથી પડતા મૂકે, એમાં બીક લાગે.
નિર્ભય
થઈ ગયો, નહીં કે હું તને માનું એ વાતમાં હવે કઈ માલ
નથી.
મારા અખંડ શાશ્વત સ્વરૂપને ખંડિત કરવા આ જગતમાં કોઈ સમર્થ નથી. તારા વિકલ્પ તારી પાસે, તારો ભાવ તારી પાસે, બાકી આ સિવાય કોઈ કાર્ય કરવાની સારી મર્યાદા અમે જોતા ટોડરમલજીને તો એ થયું છે. ટોડરમલજીને નાની 28 વર્ષની ઘર યુવાન વયમાં હાથી નીચે કચરાવામાં આવ્યા હતા. સન્યમતીનું એક ષડયંત્ર હતું. જો એ ષડયંત્ર ખોલે તો એ સામાન્ય માણસનું મૃત્યુ થાય, પણ સંત પ્રકૃતિને વરેલા ધર્મીઓ પોતાના મૃત્યુ સમાન પ્રસંગ માટે તૈયાર હોય છે. મૃત્યુ તો છે જ નહીં, પણ મૃત્યુ સમાન પ્રસંગ છે, દેહ છૂટવાનો, પ્રાણ છૂટવાનો, એને માટે તૈયાર હોય છે. એમાં એને ભય હતો. નિજરસ છે, એ આત્મરસ છે, ચૈતન્ય રસ છે, આનંદ અમૃતનો રસ છે. એ રસ પાસે જગતના તમામ રસ દુઃખના ભડકા જેવા લાગે. ઇન્દ્રના ઇન્દ્રાસન, ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ હોય છે, એને ઇન્દ્રાસન ઉપર લક્ષ જાય છે તો એને અંદરમાં આગ ભડકો નો અનુભવ થાય છે. આ રાગ આગ દહે સદા તાતે તમામ લક્ષ એટલું જાય છે, ઉપયોગ જાય છે, અંદરમાં સરખામણી થઈ જાય છે. જે અંદર ચૈતન્યની ધારા, અમૃતની ધારા તો ચાલે જ છે, એની દ્રષ્ટિ છે ને, એટલે જ્ઞાન ધારા જે ચાલે છે એમાં પણ એને આનંદની ધારા છે, સુખની ધારા છે, એની મેળવણી થાય છે. ઇન્દ્રના ઇન્દ્રાસનનું સુખ નથી થતું, પણ એના ઉપર રાગ અને વિકલ્પનો પ્રકાર ઉપજે છે, એના ઉપરનો એ દુઃખમય જાણે છે. હિન્દુ છે, જગતમાં સંયોગની અનુકૂળતામાં જીવો ખુશી થઈને રાચે છે, જ્ઞાનીને તે દુઃખનું નિમિત્ત, એને કારણે દુઃખ નથી, પણ પોતાનો એના ઉપર ઉપયોગ જાય, આંશિક ભાવ જાય છે, રાગાંશ ઉપજે છે, એ દુઃખમય છે એમ અનુભવે છે. બિલકુલ લોકભય નથી, લોકો પ્રતિકૂળતા આપશે. સાચી વાત કરીશ તો લોકો પ્રતિકૂળ થઈ જશે, સમાજ પ્રતિકૂળ થઈ જશે, બીજાઓ નિંદા કરશે, આબરૂ ઓછી થશે, માન ગવાશે, કાંઈ એક પ્રકારનો ભય સમ્યક દ્રષ્ટિને હતો, અને હોય તો એ સમ્યક દ્રષ્ટિ હતા. પણ એ તો બધી કલ્પના છે, કોઈ પ્રતિકૂળતા આપી શકતા નથી. પૂર્વકર્મના ઉદયે સંયોગોના ફેરફાર થાય તો એનો ધર્મી જ્ઞાતા છે, એનો ધર્મી જ્ઞાતા રહે છે, એમાં એ દુઃખી થતો. અને માન અપમાનની કલ્પના જેમ પૈસાને ધૂળ જાણે છે, અને માનને પણ એ ધૂળ જાણે છે, એ પ્રશ્ન પણ એને રહેતો. નાતામાં સુખ છે, નાતાપણામાં જ સુખ છે, બાકી એ સિવાયના ગમે તે પ્રકારના પરિણામ હોય, ચારિત્ર મોહના હોય તો એ દુઃખરૂપ છે, અને દર્શન મોહના હોય તો અનંત દુઃખરૂપ છે. ચારિત્ર મોહના મર્યાદિત દુઃખરૂપ છે, અને દર્શન મોહ સહિતના પરિણામ અનંત દુઃખરૂપ છે. જ્યારે શુદ્ધોપયોગ થાય છે, પ્રથમ ઉપશમ સમ્યક દર્શન થાય છે, અનાદિ મિથ્યા દ્રષ્ટિને પ્રથમમાં પ્રથમ ધર્મની શરૂઆત થાય છે, ત્યારે શું શું થાય છે એનું યત્કિંચિત આમાં વર્ણન છે. એનું વર્ણન ખરેખર તો થઈ શકે એવું નથી. જે વિષય મનાતીત છે એ કહેવાની જરૂર નથી કે વચનાતીત છે. મનમાં ન કલ્પી શકાય, એ વચનમાં લાવી શકાય, એ તો પ્રશ્ન નથી. પણ કથનચિત વક્તવ્ય છે, એને થોડુંક બતાવી શકાય છે, એનો સંકેત કરી શકાય છે, એટલા પૂરતી આમાં વાત છે. એથી વધારે એ વાત આમાં થઈ શકતી નથી. તત્કાળ નિદ્રસ્થી જ પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત પોતાના સ્વરૂપ, પોતાનું સ્વરૂપ કેવું છે, સમયસાર સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ જે આત્માને પોતે અનુભવે છે તે કેવો છે પોતે, કે આદિ મધ્ય અંત રહિત, જેની કોઈ આદિ નથી, જેનું કોઈ અંત નથી, તેથી એને કોઈ મધ્ય પણ સાબિત થતું
નથી.
એવા આદિ મધ્ય અંત રહિત અણાકુર સ્વરૂપ, અનંત અણાકુર સ્વરૂપ છે, કશાયની ગંધ પણ નહીં હોવાથી એકલો સુખનો, આનંદનો પિંડ છે, અનંત શાંતિનો પિંડ છે, જેમાં અનંત આનંદના દરિયા ભર્યા છે. ખરેખર કે જે દરિયાને તળિયા નથી પાછા, દરિયા તો છે પણ દરિયાને તળિયા નથી. આ બધા દરિયા તો તળિયા વાળા છે, આ તો તળિયા વગરનો દરિયો છે. એવો જે સ્વભાવ છે, આપણ નહીત્ર ચક્રવર્તી શું કરવા છોડે, એને કાંઈ ડોમ ડોમ સાહેબી છે,
શું જોઈ ગયા,
એને શું જોયું, કા એને અણાકુર આનંદનો રસ જોયો છે, પરમાત્મા પદ જોયું છે, છ ત્રણ લોકનું રાજ એની પાસે કાંઈ નથી, છ ખંડ તો કાંઈ નથી, છ ખંડ તો હજી મધ્ય લોકમાં છે, એ તો મનુષ્ય લોકનો અમુક ભાગ છે, પણ ત્રણેય લોકનું રાજ મળે તો પણ એની પાસે કાંઈ નથી. એવું જે પરમાત્મા પદ છે, કેવળ એક છે, અભેદ છે, અદ્વિતીય છે, જેમાં દ્વૈત નથી, બે પણ નથી, કેવળ એક છે. અને આખા વિશ્વના ઉપર કે જાણે તરતો હોય, છ દ્રવ્ય સ્વરૂપ જે લોક છે, વિશ્વ છે, એ તમામથી ઉપર છે જાણે, એનાથી પર છે, ભિન્ન છે, એ રીતે જાણે તરતો હોય, જુદો તરતો હોય, જુદો અનુભવાતો હોય, છ દ્રવ્યથી જુદો અનુભવાતો હોય, તે અખંડ પ્રતિભાસમય જ્ઞાનનો, અખંડ જ્ઞાનનો, જ્ઞાનના પુંજ સમાન પ્રતિભાસમય લીધો છે ને, અખંડ જ્ઞાનના પુંજ સ્વરૂપ છે, એકલો જ્ઞાનનો પુંજ છે, એકલું જ્ઞાનનું જ સ્વરૂપ છે, એ સિવાયમાં બીજું કાંઈ છે, અખંડ જ્ઞાનનું સ્વરૂપ છે. સાક્ષાત પરમાત્મા અહીંયા બિરાજમાન નથી, 2500 વર્ષ થઈ ગયા, પણ સમૂહ શરણમાં ભગવાનનું જે દર્શન છે, ચક્ષુ ઇન્દ્રિયથી તો ઉદ્ગળ દેહાકાર રૂપે જે જોવામાં આવે છે, એ એકલો તેજનો કુંજ છે.
બરોબર,
ગમે તે વર્ણ હોય, લાલ હોય, કેસરી હોય, સુવર્ણ હોય, નીલો હોય, કાળો હોય, બધા રંગ હોય છે,
તેજનો કુંજ,
પણ તેજ જુઓ એટલે એકલો તેજ, તેજ તેજ તેજનો અંબાર હોય છે.
બરાબર,
એવું સૌને તેજ હોય છે કે જેથી જોનારને જોતા ધરાય નહીં. સૂર્યની જેમ તેજ નથી હોતું કે આંખને પાછું પડવું પડે, આંખ બંધ કરવી પડે અને કાળા પીળાથી ચકરડા ઉત્પન્ન થાય, એવું નથી. સૌને તેજ હોય છે, પણ એકનું તેજના રજકણે રજકણમાં પુષ્કળ તેજ હોય છે. અહીંયા અંદર રહેલો જે આત્મા છે, એકલો જ્ઞાન તેજ વાળો છે, જ્ઞાનનું પૂર છે, જ્ઞાનનો તેજ છે, એવો અખંડ પ્રતિભાસમય અનંત, જેના સ્વભાવને ક્યાંય અંત નથી, જે અનંત સ્વભાવો છે, અનંત ગુણો છે, એ સ્વરૂપ અનંત સ્વરૂપે છે. એની હયાતી અસ્તિત્વ સ્વભાવથી જુઓ તો એની હયાતી પણ અનંત છે, એવી રીતે સર્વ ગુણોથી જે અનંત છે, વિજ્ઞાન ઘન છે, જ્ઞાનનો નિવિડ પુંજ છે ગુરુદેવ શ્રી દૃષ્ટાંત આપતા કે એમના જમાનામાં કે અત્યારે ફેરફાર થઈ ઘી એવું થતું કે તાવેથાથી ઘી ઉખાડવા જાય તો તાવેથો વળી જાય અને આંગળીથી નખવાળી આંગળીથી ઘી ખૂતરવા જાય તો અંદર ઘીની ફાંસ વાગે જેમ વાંસડાની ફાંસ વાગે એમ એટલી એટલું ઘનપણું હોય એ દ્રષ્ટાંત થતા એમ આત્મા અંદર જ્ઞાનનો ઘન છે એમ કે છે જે ચૈતન્ય પિંડ આત્મા છે એટલો જ્ઞાનનો ઘન છે એવો છું એમ જ્યાં સંભાળે શ્રદ્ધા જ્ઞાનમાં ત્યાં એના બધા વિભાવ ચૂરે ચૂરા ભૂકે ભૂકા ખલાસ થઈ જાય છે વિભાવને ઉપજવાની શક્યતા રહેતી નથી એવી એક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે જેની સામે જોનારની સ્થિતિ આવી એ વસ્તુ કેવી નિયમસારની ચાર 15મી ગાથામાં એક કારણ સુખ પર્યાયનો વિષય લીધો છે કે આત્મામાં સર્વજ્ઞ શક્તિ છે અનંત જ્ઞાનનો પુંજ છે જેની સન્મુખ જોનાર જેની ઉપલી સપાટીઓ અંદર તો ઘણું ભેર્યું છે એના અંદરના સામર્થ્યને તો કોઈ કહી શકાય એવું નથી પણ તમને થોડું ઉદાસી મૂકવા આપીએ વાત કે એની ઉપલી સપાટી સન્મુખ થાય છે એને સ્પર્શ થયો એમ કે છે તો એ સન્મુખ થનાર પર્યાયમાં કેવળ જ્ઞાન ફાટે છે ભાગ દેને
ઉપલી સપાટી
અનંતમય ભાગે રહેલું જે છદ્મસ્થની જ્ઞાનનો પર્યાય એ ચૈતન્ય ગોળાની ઉપલી સપાટીની ને જોવે છે સ્પર્શે છે ત્યાં કેવળ જ્ઞાન રૂપ ફાટે છે એ અંદરનું સામર્થ્ય કેટલું એ ગોળો તો એમને મખંડ રહે છે એમાંથી આમાં કાંઈ આવવું છે તો પ્રશ્ન નથી ઘટીને એમાંથી નીકળીને ઘટીને કાંઈક પર્યાયમાં આવે છે ને કેવળ જ્ઞાન થાય છે એ તો પ્રશ્ન નથી જેની સન્મુખ જોતા પરમાનંદ ઉપજે જેની સન્મુખ થતા કેવળ જ્ઞાન ઉપજે એ વસ્તુ કેટલી પાવરફુલ છે બહુ જલદ વસ્તુ હોય તો શું થાય છે આ સુધારે છે ને બહુ તીખા મરચા સુધારે તો આંખમાં પાણી આવે આ ડુંગળી સુધારે તો આંખમાં પાણી આવે આવે છે તમે સુધારના કેટલું કોન્સન્ટ્રેશન છે એમાં રસનું કે છે કે અહીંયા જ્ઞાન રસ એટલો ભીરો છે કે સન્મુખ થનારને કેવળ જ્ઞાન ફાટે છે એ વસ્તુનું સામર્થ્ય કેટલું એવું સામર્થ્ય પ્રથમ નિશ્ચયમાં આવે છે એટલે અનંત મહિમા ઉપજે છે એટલે સ્વસન્મુખ થાય છે અને એટલે એનાથી પરોક્ષ રહી શકતી નથી અવસ્થા એ પ્રત્યક્ષ થઈને કેવા આત્માનો અનુભવ કરે છે એ વાત ચાલે છે કે અનંત વિજ્ઞાન ઘન આત્માનો એ અનુભવ કરે છે પરમાત્મ સ્વરૂપ સમયસારને જ્યારે અનુભવે છે પરમાત્મ સ્વરૂપ એ પરમાત્મા રૂપ છે એવો જે આત્મા સમયસાર તેને અનુભવે છે તે જ તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે ત્યારે ખરેખર આત્મા સાચી રીતે સત્ય રૂપે આત્માભિમુખ થઈને દેખાય છે એટલે શ્રદ્ધાય છે ત્યારે જેવો જણાયો હતો તેવો જ અનુભવમાં આવ્યો એમ પ્રતીકનો આ ભાવ છે કે જેવો જણાયો હતો તેવો જ પ્રતીકમાં આવ્યો એમ એવી જે પ્રતીક નિર્વિકલ્પ પ્રતીક એને સમ્યક દર્શન અહીંયા કહેવામાં આવે છે ત્યારે જ સમ્યકપણે શ્રદ્ધાય છે ત્યારે જ સમ્યકપણે જણાય છે અને ત્યારે જ તે આત્માના અનંત ગુણોનું સ્વરૂપ આશ્રિત સ્વરૂપાકાર સ્વરૂપમય સ્વરૂપમાં તન્મય એવું આચરણ રૂપ પરિણમન છે, તેથી એને સ્વરૂપાચરણ રૂપ ચારિત્ર પણ કહેવામાં આવે છે. મોક્ષ માર્ગની જે વ્યાખ્યા ઉમાસ્વામી મહારાજે કરી છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિ પ્રાણી મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગ અહીંયા ઉત્પન્ન થયો. એમ નથી કે અહીંયા સમ્યક દર્શન થયું છે એટલે શ્રદ્ધાન થયું છે અને ચારિત્ર થયું નથી, માટે એને શ્રદ્ધાનું ગુણસ્થાન કહો, હજી ચારિત્ર નથી. એમ નથી, આત્માનું ચારિત્ર તો અહીંથી શરૂ થઈ ગયું છે, પણ એ ચારિત્ર એવા જગન્ય ભાવે છે કે બીજા જીવોને એની ખબર પડતી નથી. એ સ્વરૂપ સ્થિરતા જે સ્વરૂપાચરણ ચારિત્ર, એ ચારિત્રમાં ઘણી વૃદ્ધિ થાય છે ત્યારે કેટલાક વિભાવો બુદ્ધિપૂર્વકના રાગનો સદભાવ રહેતો નથી, અભાવ થઈ જાય છે, ત્યારે તે રાગના નિમિત્તોનો પણ સદભાવ જોવામાં આવતો નથી તે સાધકને, ત્યારે જે બાહ્ય ત્યાગની દશા છે એને બાહ્ય દ્રષ્ટિવાળા જીવો પણ ઓળખી શકે એટલે એને ચારિત્રમાં આવ્યો એમ કહેવામાં આવે છે. એ બાહ્ય દ્રષ્ટિથી જોવાય છે, અંતરંગ દ્રષ્ટિથી જુઓ તો જ્યારથી સમ્યક દર્શન થયું ત્યારથી સમ્યક ચારિત્ર વર્તે છે, વર્તે છે ને વર્તે છે. તે વખતે જ આત્મા સમ્યકપણે દેખાય છે અને જણાય છે, તેથી સમયસર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, તેથી તે સમયસાર રૂપ થયેલો આત્મા સમયસાર છે, આત્મા જ સમયસાર છે, પરમાત્મા રૂપ સમયસાર છે, પરમાત્મા રૂપ અહીંયા એ સમયસાર છે, એ સમયસાર પોતે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન તે સમયસાર છે અને સમયસાર છે તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. અભેદ વિવિક્ષાથી બંને એક છે એમ કહેવું જોઈએ. આ પરમાત્મા પદ આપી દીધો, સમ્યક દ્રષ્ટિને અહીંયા પરમાત્મા પદ આપી દીધું. જેણે પરમાત્મા પદનો પોતા સ્વરૂપે અનુભવ કર્યો એ એક અપેક્ષાએ તો પરમાત્મા થયો. હું પરમાત્મા છું એમ અનુભવ કર્યો છે ને, તો એમાં એ પરમાત્મા ન થયો એ વાત ક્યાં રહી? એક અપેક્ષાએ તો એ ભાવા આત્માને પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય બુદ્ધિ રૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં જ મેળવી દઈને તથા શ્રુતજ્ઞાન રૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કાયા અનુભવથી જુદા નથી. બહુ ચોખ્ખી વાત કરી દીધી. ફરીને પાછું આવ્યું કે પહેલા આગમ જ્ઞાનથી આગમમાં આત્મા કેવો છે અને એ આત્મ પ્રાપ્તિની રીત શું છે એ મુખ્ય વિષય ચાલ્યો છે. ખાસ કરીને આગમનો પ્રધાન વિષય લઈએ, કર્માગમનો મુખ્ય વિષય લઈએ, ભલે ગમે તેટલો વિસ્તાર કર્યો હોય ને ગમે તેટલી વાતો આવતી હોય તો પણ આગમનું મુખ્ય પ્રયોજન આત્મ સ્વરૂપ કેવું છે તે બતાવવાનું છે. અને તે આત્મ સ્વરૂપનો અનુભવ કેમ થાય કે જે અનુભવ થતા એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એની રીત શું છે, કઈ રીતે તેની પ્રાપ્તિ થાય, બસ આ બે વાત મુખ્યપણે કહેવા માટે પરમાગમની રચનાઓ થાય છે.
બરોબર.
અને અનેક સાધકો અનંત સાધકો હોય તો પણ વાતનો વિષય છે, વસ્તુ વિષય છે, તાય તે એક જ છે. શૈલીમાં ભલે વિધવિધતા અને અનેકતા દેખાય, પણ એ તમામ પ્રકારની શૈલીનો વસ્તુ વિષય છે તે આ એક જ છે.
બરોબર,
આથી બીજો વસ્તુ વિષય છે
નહીં.
તેથી અનંત જ્ઞાનીઓના કથન અથવા અનંત જ્ઞાનીઓનું કહેવું, અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય એક છે એમ કહેવામાં આવે છે. અજ્ઞાનીઓને મતભેદ છે, જ્ઞાન એ મતમાં ભેળા તે બધા જૈન મતમાં છે, બાકી બધા અન્ય મતમાં છે. દ્રવ્યાનો યોગ માં આવી જાય, પણ દ્રવ્યાનો યોગ સમજવાની બધાની સ્થિતિ ન હોય. એવું છે કે એક જ જીવની માનસિક સ્થિતિ દરેક વખતે એક સરખી નથી હોતી. ભિન્ન ભિન્ન જીવોની તો એક સરખી ન હોય એ કહેવાની જરૂર રહેતી નથી.
એક જ જીવ
કોઈ પણ એક જીવને દરેકે પોતા પરથી સમજી શકાય છે કે માનસિક સ્થિતિ દરેકની એક સરખી નથી હોતી. ત્યારે જે આ ચાર અનુયોગ છે એનું કારણ એ છે કે જો મન પ્રમાદી થાય ત્યારે એને કરણાનુયોગ વિષયને જરાક વિચારવો જોઈએ.
બરોબર,
મન શિથિલ થાય તો એને ચરણાનુયોગથી જરાક ઉપાડવો જોઈએ. મન કસાઈ થઈ જાય તો એને સત્પુરુષના આચરણોનો કથાનો યોગથી વિચાર લેવો ઉપાડવો જોઈએ. અને મન શાંત ધીર ને ગંભીર હોય તો એને વૈરાગ્ય સમેત દ્રવ્યાનો યોગને ઉપાડવો. જુદી જુદી મનની સ્થિતિ છે, એક જ જીવને જુદી જુદી મનની સ્થિતિ છે. અનેક જીવોને તો હોય એમાં શું કહેવાય, તો એને ત્યાં ત્યાં તે તે પ્રકારની યોગ્યતામાં તે તે પ્રકારના કથનો એક જ વિષયને કહેનારા છે. પાછા ચારેય અનુયોગના જે કથનો છે આ એક જ વિષયને કહેનારા છે, એને ઉપકારી થાય છે. એવું જોઈને ભગવાનની દિવ્ય ધ્વનિમાં બધી વાત આવે છે. ચારેય અનુયોગનો વિષય આવ્યો છે. ચારેય અનુયોગ તો ગ્રંથારૂઢ થયેલા છે, 12 અંકમાં તે તો મર્યાદિત છે. ભગવાનની દિવ્ય ધ્વનિ તો એથી અનંત ગુણ વાત કરે છે. ગ્રંથમાં તો મર્યાદા થઈ જાય છે, પણ દિવ્ય ધ્વનિમાં જે કાંઈ કથન છે એનાથી અનંત ગુણ છે. અનંત ગુણ છે,
12
ગુણથી અનંત ગુણ છે. અને એ કથનમાં જે આવ્યું છે તેનાથી કેવળ જ્ઞાન અનંત ગુણ જાણે છે, અનંત ગુણો જાણે છે. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય વસ્તુના સ્વરૂપને જે જાણે છે, અનંત સ્વભાવો સહિત વસ્તુઓ છે તેનું કથન અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે છે. તેથી અનંતમાં ભાગે ગણધર દેવના 12 અંગમાં આવે છે. ગણધર દેવની રચના જે છે 12 અંગમાં એમાં આવે છે. પછી છદ્મસ્થના શાસ્ત્રમાં વાણીમાં કેટલું આવે એ રાશિ મૂકી દીધી. છતાં એમ કહે છે કે જેવો કેવળીના કેવળ જ્ઞાનમાં શુદ્ધાત્મા પરમાત્મા આવ્યો તેવો અહીંયા ચોથા ગુણ સ્થાને અનુભવમાં આવ્યો અને શ્રદ્ધામાં આવ્યો. આ એક વિશિષ્ટતા છે. કહે છે કે આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને આત્માને જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને એ આગમની અંદર આત્મા કયો છે એના બે કારણો ઉત્પન્ન થયા છે. આગમના આગમની રચના કરવાના એક તો સર્વ જીવો પ્રત્યે સમદ્રષ્ટિ હોવાથી, સરખી દ્રષ્ટિ હોવાથી જગતના જીવો સ્વરૂપમાં આનંદ ભેરો છે અને સુખ ભેરું છે તેના અજ્ઞાનના કારણે દુઃખી થઈ રહ્યા છે એવું સ્પષ્ટ જ્ઞાન આચાર્યોને જ્ઞાનીઓને વર્તે છે. એટલે એને તો કઈ ખિસ્સામાંથી કાઢીને દેવાનું નથી. એક વસ્તુ બતાવી દઈએ ને એનો રસ્તો માર્ગ બતાવી દઈએ કે કઈ એમનું તો ઓછું થતું નથી. માણસ સંક્ષેપ ક્યારે કરે કે પોતાના નુકસાન થાય તો, પણ વૃત્તિ સંક્ષેપનો અહીંયા કારણ નથી. જગતના જીવો કહેવા માત્રથી, સમજાવવા માત્રથી જો પાત્રતાને કારણે સમજી જતા હોય તો પોતાને તો કાંઈ નુકસાન નથી. વળી બીજા દુઃખી થાય છે, એ દુઃખ પોતે પણ ઈચ્છતા નથી તો બીજાને ન થાય એમ પણ સ્વાભાવિક રીતે જેમને, જેને પરદયા કહે છે, જેને નિષ્કારણ કરુણા કહે છે, એવી કરુણા પણ આચાર્યોને જ્ઞાનીઓને આવે છે. એક તો એ કારણ છે. બીજું, પોતે સ્વરૂપસ્થ રહે તો વાણીનો કે શાસ્ત્રની પ્રવૃત્તિનો કોઈ યોગ ન બને. પણ છદ્મસ્થ દશામાં સંપૂર્ણપણે સ્વરૂપસ્થ રહી શકાતું નથી. તો જેટલા કોઈ બહાર આવે છે સ્વરૂપથી, ત્યારે એ જ સ્વરૂપ રસને કેળવવા માટે એક બાનું પકડે છે. એ બાનું પકડે છે, એ શાસ્ત્ર રચના છે. એમાં એ સ્વ ઉપકાર છે, આ પ્રવૃત્તિ સ્વપર ઉપકાર જ છે. શાસ્ત્ર રચનાની, જ્ઞાનીઓને આચાર્યોની જે પ્રવૃત્તિ છે એ સ્વપર ઉપકારક છે. જેમ અજ્ઞાનીઓની પ્રવૃત્તિ સ્વપર ઘાતક હોય છે, એમ આ સ્વપર ઉપકારક છે. પ્રતિપક્ષમાંથી એટલે એ જ્યારે શાસ્ત્ર રચે છે અને આત્માને દર્શાવે છે, ત્યારે દર્શાવતા દર્શાવતા એમને એ આત્મરસ વધે છે. એનો આ પ્રત્યક્ષ પુરાવો છે. અનુભવની વાત આવી ત્યારે કેટલી વાત કરી નાખી. શુદ્ધ જ્ઞાન સન્મુખ થાય છે ત્યારે જ્ઞાનમાં નિર્વિકલ્પ અનુભવ થાય છે એમને છોડી દીધો. કેટલી વાત લખી. એક અનુભવનો મહિમા કરવા આખા પરમાત્માને ઉતાર્યો, એટલી બધી વાત કરી છે. અને આગળ પણ ટીકાકાર આચાર્ય મહારાજ કહી ગયા છે કે આ ટીકાની પ્રવૃત્તિ કરતા, આ શાસ્ત્રની ટીકા કરતા મારી પરિણતિ વિશુદ્ધ થા એમ. ટીકા કરવાનો તો રાગ છે, ને રાગ કરતા કરતા પરિણતિ વિશુદ્ધ થાય, એકલો રાગ નથી. ત્યાં વિતરાગતા તો એમને ઉત્પન્ન થઈ છે. એ વિતરાગ ધારા, જ્ઞાન ધારા જે ચાલે છે, એ આ શાસ્ત્રની રચનાના કાળમાં પણ વિશેષ વિશેષપણે સતેજ થાવ, એવું એ પોતાનું અંતરનું ઘોલન આબાને પણ વધારીને અંદરમાં વારંવાર જોરથી ડૂબકી મારે. આચાર છે ને, મુનિદશા શાસ્ત્રમાં મુનિદશાનું એ વર્ણન છે કે એક એક ક્ષણે આવા નિર્વિકલ્પ ઉપયોગમાં આવે. આ સમ્યક દર્શનમાં જે શુદ્ધો ઉપયોગ થયો એ સમ્યક દ્રષ્ટિને તો ક્યારેક થાય છે, જ્યારે મુનિદશામાં તો ક્ષણે ક્ષણે એ શુદ્ધો ઉપયોગમાં આવે છે. એવી શુદ્ધો ઉપયોગની ક્ષણ ક્ષણવર્તી દશા ન થાય ત્યાં સુધી કોઈ જીવને મુનિપણું વર્તે છે એમ કહી શકાય. આ ભાવલિંગ, મુનિનું આ ભાવચિહ્ન છે, ભાવલિંગ છે અથવા ભાવચિહ્ન છે. માત્ર દીક્ષા અંગીકાર કરે એટલે મુનિ થાય છે એમ વસ્તુનું સ્વરૂપ, અને એમ માનવું ન જોઈએ, એમ સ્વીકારવું ન જોઈએ. એમ એમ માનતા એમ સ્વીકારતા ગ્રહિત મિથ્યા દર્શનનો દોષ લાગુ પડે છે. આત્માને આગમ જ્ઞાન થી, આ તો આગમ ઉપરથી વિચાર આવ્યો, આગમ કેમ રચાણા, કે એક તો નિષ્કારણ કરુણાથી જગતના જીવોને આનંદની ખાણ બતાવવી છે અને એ ખાણ પ્રત્યે દોરી જવા છે, એક કામ તો એ છે. બીજું કે પોતે પણ અનંત આનંદની ખાણમાં વારંવાર લીન થાય છે, એ પણ એને પોતાને જ આ એ એક જ વિષય એમની પાસે છે, અંતરબાહ્ય બીજો વિષય નથી, એવા અહીઓથી આ સહજપણે બાહ્ય પ્રવૃત્તિમાં આગમની રચના થઈ જાય છે. થઈ જાય છે, એમ કરે છે, કરે છે ને થઈ જાય છે. જો નિર્વિકલ્પણે શ્રેણી માંડીને શુદ્ધ થઈ જવાય તો આગમની રચના કરવા માટે કોઈ મુનિને બીજા માટે રોકાવું છે એ પ્રશ્ન છે. બીજા માટે કરવું એવું એકાંતે જે હોય, એકાંતે ક્યારે કહેવાય કે પોતાનું હિત કરવાનું ગૌણ કરે, પોતાનું હિત કરવાનું ગૌણ કરે ને બીજાનું હિત કરવાનું મુખ્ય કરે, એને એકાંત પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એવી એકાંત બીજાના હિતની પ્રવૃત્તિથી પોતાને બંધન વિશેષ થાય છે. બીજાને હિતનું નિમિત્ત તો થવાનો પ્રશ્ન જ નથી, કેમ કે પોતે પોતાને નુકસાન કરતો ચાલ્યો જાય છે, એ બીજાને લાભ કરવાનો છે એ પ્રશ્ન તો રહેતો નથી. એટલે કે અનુચિત પ્રવૃત્તિ છે. આત્માને પહેલા આગમ જ્ઞાન થી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને, આત્માનો જેવો છે તેવો નિશ્ચય કરવો જોઈએ, અનંત ગુણ થી જેવો છે તેવો નિશ્ચય કરવો જોઈએ. પણ એમાં ન સમજાય તો એમ કહેવામાં આવે છે કે આત્માને જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરવો જોઈએ. એમાં જેવો છે તેવો આખો આવી જાય છે, અખંડ આત્મા એમાં આવી જાય છે. જ્ઞાન સ્વરૂપ એટલે માત્ર જ્ઞાન સ્વરૂપ. જ્ઞાન પોતે વિતરાગ સ્વરૂપી છે, રાગના અભાવ સ્વરૂપી છે એટલે વિતરાગ સ્વરૂપી છે, અને આત્મા પણ પોતે વિતરાગ સ્વરૂપી છે. એવો જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને પછી નિશ્ચય કોઈ સ્વસન્મુખ થવાનો પ્રયત્ન કરે તો કદી એ રીતે પર્યાયમાં સ્વસન્મુખતા થવાનું બળ હોતું નથી. એકાંત પર સન્મુખતા જે પડી છે એમાં પર પ્રત્યે પરિણામને ધસવાનો ઘણો વેગ રહેલો છે. એ મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાનનું બળ છે, એ બળ છે. એને એને મર્યાદિત કોણ કરે છે? સ્વરૂપ નો મર્યાદામાં લાવીને જે જ્ઞાન બર્ફ વિષય ઉપર ધસીને જાય છે એનો પુરાવો ને ખાતરી એ છે કે રોક્યું રોકાતું નથી, એટલે ધસીને જાય છે, એની મર્યાદિત સ્થિતિ ન થાય તો એ પાછો વળીને સ્વસન્મુખ થાય એવું બની શકે નહીં. એટલે એનું જે બળ ઘટ્યું, માત્ર જ્ઞાન સ્વરૂપ છું એવા સ્વરૂપના નિર્ણયને આધારે, નિર્ણયને લઈને જે બળ એનું મર્યાદિત થઈ ગયું, રાગનું બળ ત્યાં મર્યાદિત થઈ ગયું, પર સન્મુખી જ્ઞાનનું બળ પણ ત્યાં મર્યાદિત થઈ ગયું, ત્યારે ભેદ જ્ઞાન નો જ પ્રયોગ છે. એટલો ભેદ જ્ઞાન નો, જ્ઞાન તે હું ને રાગ તે હું, એ વગર તો બળ થતા નહીં. પણ અહીંયા શું છે કે ભેદ જ્ઞાન ની શૈલી થી વર્ણન નથી, અહીંયા એટલો અસ્તિથી લેવું છે જ્ઞાનની અસ્તિ. ભેદ જ્ઞાન માં રાગ તે હું ને એવો વિકલ્પ કયા કરવું એમ નથી, જ્ઞાન તે હું એમાં રાગ તે હું ને એમ આવી જાય છે. પકડ જે જ્ઞાનની છે એ જ્ઞાનની પકડમાં રાગની પકડ છૂટી જાય છે. રાગ તે હું ની એવા વિકલ્પમાં આજે રાગનો વિકલ્પનો રાગ છે, રાગની તો પકડ જ મૂળમાંથી છોડેલી છે. એટલે જ્ઞાન જ્ઞાનમાં તન્મય થાય છે, સ્વસંવેદન કાળે જ્ઞાન જ્ઞાનમાં તન્મય થઈ જાય છે અને અખંડ સ્વભાવને અવલંબે છે. એક સાથે બે ક્રિયા છે, વેદન થી પોતે પોતામાં તન્મય છે, અને અવલંબનથી આખા અખંડ અનંત જ્ઞાન સ્વભાવી અનંત આનંદ સ્વભાવી આદિ મધ્યંત રહિત શાશ્વત આત્માનો અવલંબન છે અને આખા વિશ્વના ઉપર છે એટલે સર્વથી ભિન્નપણે એનો એમ અનુભવે છે. ત્યારે એને ઇન્દ્રિય બુદ્ધિ રૂપ મતિ જ્ઞાન ને જ્ઞાન માત્રમાં જ મેળવી દઈ જાય. મતિ જ્ઞાન ને જ્ઞાન માત્રમાં મેળવી દીધું. મતિ જ્ઞાન નો ભેદ જુદો ન રહ્યો. જ્ઞાન માત્ર છો એ દ્રવગુણ પર્યાય નો ભેદ જેમ ઉત્પન્ન થતો તથા શુદ્ધજ્ઞાન રૂપી નયોના વિકલ્પને મટાડીને પર્યાયાર્થિક નહીંથી હું અનિત્ય છું ને દ્રવ્યાર્થિક નહીંથી હું નિત્ય છું એવા વિકલ્પોને દ્રવ્ય પર્યાયના નયના વિકલ્પને મટાડીને એ વિકલ્પ ઉત્પન્ન થતા નથી એને મટાડ્યા એમ કહેવામાં આવે છે. શુદ્ધ જ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને શુદ્ધ જ્ઞાનને પણ નિર્વિકલ્પ થયું એને નિર્વિકલ્પ કર્યું એમ કહેવામાં આવે છે. શુદ્ધ જ્ઞાનનો ધર્મ છે જેને અવલંબે તદાકાર થઈ જાય છે. બહારમાં પણ તીખું લાગ્યું તો એ તીખાશને અવલંબે છે. જાણે આખો આત્મા તીખો થઈ ગયો જ્ઞાનમાં તીખાશ ગરી ગઈ. ઠંડુ થઈ ગયું ગરમ ગરમી લાગી ગઈ ઠંડી લાગી ગઈ કડવું લાગી ગયું એમ અવલંબે છે એટલે એકાકાર થઈ જાય છે તદાકાર થઈ જાય છે એમ જ્યારે શુદ્ધાત્મા જ્ઞાનમાં આવે છે અને હું પણ એને જ્ઞાન અવલંબે છે ત્યારે નિર્વિકલ્પ તત્વ પોતે હોવાથી અંતરમાં શક્તિરૂપ તત્વમાં તો વિકલ્પ નિર્વિકલ્પનો અવકાશ નથી હોય. પણ નિર્વિકલ્પ એટલા માટે કહેવાય છે કે અહીંયા વિકલ્પ રહિત ભાવ થાય છે ત્યારે એને નિર્વિકલ્પ કહીએ. એવો જ સદ્રશ ભાવ શક્તિરૂપ સામર્થ્યનો છે તેથી સ્વરૂપને નિર્વિકલ્પ કહીએ. પણ શક્તિમાં જ્યાં વિકલ્પનો પ્રકાર જ નથી ત્યાં એની અપેક્ષા શું વિકલ્પની કે નિર્વિકલ્પની. છતાં એમ કહેવામાં આવે છે કે જે ભેદ અને વિકલ્પ રહિત છે એવા સ્વતત્વને સ્વસ્વરૂપને અવલંબતા શ્રુત જ્ઞાન પણ સહજ નિર્વિકલ્પ દશાને ધારણ કરે છે. એવું થઈને એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરે છે. એક અખંડ પ્રતિભાસનો આત્મા એક એટલે જેમાં કોઈ ભેદ નથી. ખંડ એટલે જેમાં કોઈ ખંડ નથી. અખંડ ખંડ એટલે જેમાં કોઈ ખંડ નથી. એવો પ્રતિભાસ એટલે જ્ઞાનનો પુંજ છે. ભા એટલે તેજ. પ્રતિ એટલે વિશેષે કરીને જે તેજોમય સ્વરૂપ છે જ્ઞાનના ચૈતન્યના તેજ સ્વરૂપ છે. શબ્દોમાં કહે શું પણ શબ્દોમાં સમાય એવું એવા એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એવા નામને પામે છે. એવો સ્વાત્માનો અનુભવ થવો એ અનુભવ દશાને અધ્યાત્મ ભાષાએ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. એ આગમની ભાષા છે. આગમ ભાષાએ એને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અધ્યાત્મ ભાષાએ એને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. લીધું છે ને 320માં અધ્યાત્મ ભાષાથી આમ કહેવામાં આવે છે. ઘણા નામ છે એના ગુરુદેવ શ્રી જુદા જુદા આગમમાંથી આ અનુભવના કેટલા નામ છે લગભગ 64 જેટલા નામ 64 જેટલા માંગવાનો એક જ સમય છે બીજો સમય નથી એમાં. ઉધાર નો આ વેપાર નથી, ઉધારી નો ધંધો જ નથી, રોકડીઓ ધંધો છે. પૂન કરે ને ફળ મળે બીજા ભાવમાં, એવી વાત અહીંયા નથી. તો અહીંયા ધર્મ કરે ને અહીંયા જ આનંદ ઉપજે, તે જ ક્ષણે તત્કાળ આનંદ ઉપજે છે. ચૈતન્ય રસ છે એ તત્કાળ ઉપજે છે આનંદ. એમાં એક સમય નો ઉધારી ઉધારી નથી, એક ક્ષણ ની ઉધારી. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કાંઈ આ અનુભવથી જુદા નથી. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન એને શુદ્ધ આત્માના અનુભવથી કોઈ જુદી પર્યાય છે એમ સમજવું જોઈએ નહીં. એમ કહીને એમ કહેવા માગે છે કે કેટલાક જીવો એમ સમજે છે કે આપણે કુલ પરંપરાથી જૈન દર્શનમાં જન્મવા માટે આપણને સમ્યક દર્શન તો છે. કેટલાક એમ સમજે છે કે આપણે સાચા દેવગુરુ વિતરાગ દેવગુરુ શાસ્ત્રને માનીએ છીએ અને કુદેવ દેવીઓને માનતા નથી. જો કે અત્યારે તો ગડબડ મોટી છે સમાજમાં બધા ફિરકામાં. પણ કોઈ ન માનતા હોય એની વાત લઈએ, ગડબડ વાળાને શું ચર્ચા કરીએ. એને એમ કહે છે કે એ સમ્યક દર્શન નથી. કોઈ એમ કહે કે અમને નવ તત્વોની ને છ દ્રવ્યની શ્રદ્ધા છે માટે અમને સમ્યક દર્શન છે એમ પણ નથી. અને કોઈ એમ વિચારે કે અમને શાસ્ત્રનું જ્ઞાન છે માટે અમને સમ્યક જ્ઞાન છે, અને જેવું જ્ઞાન છે એવી જ અમારી માન્યતા છે માટે માન્યતામાં સમ્યક દર્શન આવ્યું અને શાસ્ત્ર જ્ઞાનમાં સમ્યક જ્ઞાન આવ્યું, તો એમ પણ નથી. આ બધો નિષેધ એમાં એમ લીધું ને. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કાંઈ આ અનુભવથી જુદા નથી. એટલે જેને આવો નિર્વિકલ્પ અનુભવ થયો હોય તેના જ જ્ઞાનને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એવું નામ દઈ શકાય. બાકી ગમે તે પ્રકારાંતરે હોય તે તમામ પ્રકાર છે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મિથ્યા ચારિત્રના છે. કોઈ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રમાં સમાવેશ પામતા આ એનો નિષેધ લેવો છે એક વચનમાં. અસ્થિમાં નાસ્તિ સમાયેલી છે 144 ગાથામાં. એ રીતે સારાંશ જો લઈએ તો ભેદ જ્ઞાનની અંદર જે જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ, જ્ઞાનમાં જ્ઞાનની પકડ, એટલે જ્ઞાન કે હું જ્ઞાન માત્ર છું એવું જે સ્વમાં હું પણ કરતા પરમા અહંપણાનો નાશ થાય છે આપોઆપ. એના માટે પરમા હું નહીં એમ કરવું પડતું નથી. એવી જે પ્રક્રિયા છે આમાં આવી જાય છે. અહીંયા તો જો કે એક વ્યવસ્થિત વિષય લીધો છે કે પ્રથમ એ ઉપર ઉપરથી વિકલ્પથી ભેદ જ્ઞાન કરે છે, એટલે કે વિકલ્પ પૂર્વક ભેદ જ્ઞાનનો ઉદયમાં પ્રયોગ કરે છે. કાલે દ્રષ્ટાંત કીધો હતો કે રસોઈમાં શાકમાં દાળમાં મીઠું ન નાખ્યું હોય અને ખ્યાલ જાય કે આ હાવ મોળું ફીકું છે, જો સ્વાદની વૃત્તિ તીવ્ર હોય મીઠું લાવો મીઠામાં નાખવું પડશે આ કેમ ભૂલી ગયા છે, અને નહીંતર જોઉં તો ખરો કે આમાં હવે શું જ્ઞાનને તકલીફ પડે છે, જ્ઞાનને તો તપાસો કે આ જ્ઞાનમાં ખારું નથી ન આવ્યું ન જણાવ્યું તો જ્ઞાનને વાંધો હું પડ્યો, જ્ઞાનમાં કાંઈ નુકસાન થઈ ગયું, જ્ઞાનને કાંઈ છેદ પડી ગયો, જ્ઞાનને કાંઈ વાગી ગયું લાગી ગયું ભાગી ગયું હું થઈ ગયું આમાં. એ તો જ્ઞાન જાણે 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 જ છે, એમાં કાંઈ ફેર પડતો નથી. તારે ખારું જાણે કે મોડું જાણે એમાં એથી એને શું ફેર છે. વિકલ્પથી પણ ઉદયના અનેક પ્રસંગોમાં જ્ઞાનનું અવલોકન કરતો જાય ને પોતાના વિભાવો તીવ્રમંદ કેવા થાય છે એનું પણ અવલોકન કરતો જાય, એમ કરતા કરતા પરિચય કરે ભાવોનો, જ્ઞાન ભાવના ભાવોનો અને રાગ ભાવના વિભાવ ભાવોનો પરિચય કરતા 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 એની જાત ઓળખે. ઓળખાણ પરિચય વિના થતી, ઓળખાણ નો પ્રોસેસ શું? કે પરિચય કરવો એ ભાવોનો પરિચય કરતા આખો ભાવાત્મક પિંડ જે આત્મા છે ચિત્ત સ્વભાવાય ભાવાય ચિત્ત સ્વભાવાય પાછો લીધો ભાવાય એવો જે ભાવોનો પિંડ છે આત્મા જેનો ચૈતન્ય સ્વભાવ મુખ્ય છે એનો પરિચય થાય ને એની ઓળખાણ થાય તો અનંત જ્ઞાન અનંત આનંદ ના દરિયા અંદર ભર્યા છે તળિયા વિના ના એનો પત્તો લાગે એની ઓળખાણ થાય એની જે વિકલ્પ પૂર્વક ના ભેદ જ્ઞાન થી ઓળખાણ સુધી પહોંચે તો ઓળખાણ થયા પછી ભેદ જ્ઞાન ની સહજતા નો પ્રકાર શરૂ થાય સહજ ભેદ જ્ઞાન થવાનો પ્રકાર શરૂ થાય કે જેવો મને નિર્ણય થયો નિશ્ચય થયો કે હું આવો એમાં અહમ બુદ્ધિ નો જે ભાવ છે એ વધારે દ્રઢ થવાર છે અને પરભાવોનો નિષેધ થવાનો સહજ સહજ પ્રકારે અંદર સહજતાના અંશો શરૂ થાય ત્યારે એને જો વિશેષ પ્રયત્ન થતા પ્રયત્ન વિશેષના કાળમાં શુદ્ધોપયોગ સુધી ચૈતન્ય રસની વૃદ્ધિ થતા પહોંચી જાય પુરુષાર્થની વૃદ્ધિ થતા પહોંચી જાય તો ત્યાર પછી એને સાદી શાંત છદ્મસ્ત દશા છે એને ભેદ જ્ઞાન ચાલુ રહે જ્યાં સુધી એને સાધક દશા છે ત્યાં સુધી એને ભેદ જ્ઞાન ની ધારા ચાલુ રહે ત્યાં સુધી કે પૂરેપૂરો પરિપૂર્ણ સ્થિર થાય ને ત્યાં સુધી એવું સહજ જ્ઞાન સાધક ને નિરંતર વર્તે છે અને એ ભેદ જ્ઞાન પૂર્વક જ એ સમ્યક દર્શન ને પામ્યો છે ભેદ જ્ઞાન થી જ એની સાધક દશા વૃદ્ધિગત થઈ છે અને ભેદ જ્ઞાન થી એને પૂર્ણ દશાની પ્રાપ્તિ થઈ છે તેથી ભેદ જ્ઞાન છે એ સળંગપણે આ માર્ગનો અમોઘ ઉપાય છે રામબાણ ઉપાય છે કોઈને ખાલી જાતો આવી ચોખ્ખી વાત ગુરુદેવ ની કૃપા થી અત્યારે આટલી પ્રસિદ્ધ ને પ્રચલિત થઈ છે નહીતર આગમ માં પડ્યું તું પણ આવી જોર થી આ વાત ઉપાડી બહાર મૂકી અને અનેક લોકો ના ધ્યાન ઉપર આવી ગઈ એ વાત પ્રયત્ન કરે એની તો બલિયારી છે ધ્યાન ઉપર વાત મૂકી એ એમનો વર્તમાન સમાજ ઉપર ઉપકાર છે ઘણો જ્યાં સુધી શુદ્ધોપયોગ પછો પછો શુભોપયોગ માં આવે છે
પાછો પડે છે
ત્યાં સુધી ભાવવું કે ત્યાં જ્યાં સુધી સ્વરૂપમાં સ્થિર ને ત્યાં સુધી સ્થિર ન હોય ત્યાં સુધી સ્થિર થાય ત્યારે ત્યાં તો પછી ભેદ પાડવાનો સવાલ નથી અભેદ જ્ઞાન થઈ ગયું માત્ર થઈ ગયું ત્યાં એને તો એટલે સાદી શાંત છે એ દિશા
ભગવાન નો જય હો પરમ કૃપા